તારીખ 11/6/1994 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 172 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 448
હવે મુમુક્ષુ એ શું કરવું એનું માર્ગદર્શન છે કે નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો. ઉદાસીનતા સેવવી એમ ન કહ્યું, પણ ઉદાસીનતાનો ક્રમ સેવવો. ઠીક, શું માર્ગદર્શન છે એમાં? ઉદાસ રહેવું તો કઈ રીતે, કે ક્રમે આ પ્રકાર હોવો જોઈએ કે સમાજ પ્રતિબંધ ન હોય, સમાજ થી ઉદાસ થા. ક્યાં? હું મારું આત્મકલ્યાણ કરવા જતા, સત્ય કાર્ય કરવા જતા સમાજ શું કહેશે એ હું કદી જોઈશ નહીં. મિત્ર ભૂલો પડી જઈશ, કેમ કે સમાજ ભૂલેલો છે. સમાજ છે ભૂલેલો છે, એટલે જેને સત્ય ગ્રહણ કરવું છે, સત્ય માર્ગ ઉપર જવું છે, એને ક્રમમાં પહેલા સમાજ પ્રતિબંધ છોડવા યોગ્ય છે. આ એનો સૌથી પહેલો ક્રમ આ છે, 194માં. બીજા ક્રમે એને કુટુંબ પર પ્રતિબંધ છોડવા યોગ્ય છે. કુટુંબ વાળા અનુકૂળ રહેશે કે નહીં રહે, હું સત્ય માર્ગ ઉપર ચાલીશ તો કુટુંબ મારું અનુકૂળ મને રહેશે કે કુટુંબના સભ્યો મને પ્રતિકૂળ જશે? જો મને કુટુંબની અનુકૂળતા ન રહે તો હું કેવી રીતે આત્મહિત સાધું? એ પ્રકાર જ્યાં સુધી છે ત્યાં સુધી કુટુંબ પ્રતિબંધ છે, એનાથી ઉદાસ થઈ જાય. શું અનુકૂળ હોય તો સારું, અથવા મને અનુકૂળ છે માટે સારું છે, એ અવલંબન પણ કરતું કુટુંબ પ્રતિબંધ સૂચવે છે. પ્રતિકૂળતાનો વિકલ્પ, કુટુંબની પ્રતિકૂળતાનો વિકલ્પ કે અનુકૂળતાનો વિકલ્પ, એ બંને કુટુંબ પ્રતિબંધ છે. માત્ર પ્રતિકૂળતા હોય અને આકુળતા થાય એમ નહીં, પ્રતિકૂળતા હોય અને અણગમો આવે, અનુકૂળતા હોય કુટુંબીઓની કે ભાઈ તમે ધર્મ સાધો, અમે તમને ધર્મ કરવામાં અનુમોદના કરશું, એટલે વાંધો નથી, એવો જે અવલંબનનો ભાવ, એ પણ કુટુંબ પ્રતિબંધ છે. બે પ્રકારથી ઉદાસ થવું, શું કહે છે? બંને પ્રકારથી ઉદાસ થવું. ત્રીજો, દેહ પ્રતિબંધ. તબિયત સારી રહે અથવા આ શરીરને જે ટેવ કુટેવ પડી છે એ બધી સચવાય રહે, શું મારી ટેવ બધી સચવાય રહે તો મને ફાવે ધર્મ કરવો, નહીતર મને ધર્મ કરવો ન ફાવે. દેહનું થાવું હોય તે થાવ, અત્યારે તો મારે આ એક જ કામ કરવું છે, અત્યારે હું આજે કાલે એમ નહીં, અત્યારે જ કરવું છે આ કામ. દેહનું થાવું હોય તે થાવ, કાલ પડવો હોય તો આજ પડે, એવી જે દેહની ઉદાસીનતા એ ત્રીજા ક્રમમાં આવે છે. સમાજ થી ઉદાસ થા, કુટુંબ થી ઉદાસ થા, તારા દેહ થી પણ ઉદાસ થા, તો સંકલ્પ વિકલ્પ નો પ્રતિબંધ તૂટશે, નહીતર સંકલ્પ વિકલ્પ તૂટે એવા નથી, એ મોટું જાળું છે. સંકલ્પ વિકલ્પની જાળ એટલી મોટી છે કે જીવ એની ગૂંચવણમાંથી બહાર નીકળી શકતો નથી. કરોળિયાની જેમ, કરોળિયાને શું કહે છે તમારે, મકડી એવું કંઈ કહે છે, મકડી કહે છે ને અમારે ગુજરાતીમાં, એને કરોળિયો કહે છે. હે, સ્પાઈડર કરતા ઝાડ કરોળિયો ફરી ફરી પછડાય, ભોઈ પડી પછડાય, કવિતા આવતી હતી એ પોતે જ ઝાડમાંથી પછડાય છે. કરોળિયાની ઉપમા એટલે આપી છે કે એના એમાં એના મોઢામાંથી જે લાળ નીકળે છે, જેમાં એ સપડાય છે, એમાં જીવમાંથી જ વિકલ્પ ઉત્પન્ન થાય છે ને એમાં જ પોતે ફસાય છે. વિશેષ વિચાર આવે એવો એ પ્રસંગ છે. પ્રતિકૂળતામાં આત્મહિતનો વિચાર વિશેષ આવે, કેમ કે અનુકૂળતામાં તો એવો ફસાઈ જાય છે, એવો ફસાઈ જાય છે કે એને કઈ બીજો અનુકૂળતા સિવાય વિચાર જ આવતો નથી. અહીંયા એને બીજો વિચાર આવે છે કે આમ કેમ મારું ધાર્યું થતું નથી, મારું ઈચ્છિત થતું નથી, કારણ શું? એટલે એને પૂર્વકર્મ સ્વીકારવા પડે એવું છે, એટલે એને પૂર્વના પરિણામ અપરાધ અને નિરઅપરાધના વિષયમાં જવું પડે. જો અપરાધે કરીને આ સંયોગને આ દુઃખ ભોગવું છું, તો જો અપરાધ ન કરું તો દુઃખથી છૂટું, એમ એના એ વિષયમાં જવાનું. ત્યાં સંભવ છે, યોગ્યતા હોય તો. જો યોગ્યતા ન હોય તો એમાં પરિણામ બગડી જાય. અને પ્રતિકૂળતાને હટાવવા માટેના રાત દિવસ ચિંતામાંથી મૂકો આવે અને અનુકૂળતામાં રાગ રસ રેડાય અને પ્રતિકૂળતામાં દ્વેષ રસ રેડાઈ જાય અને માઠા કર્મ બાંધે. માઠા કર્મ એટલે અધોગતિમાં જવાના પરિણામ કરે. ઉદાસ નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો, બધેથી ઉદાસ થવું, અવલંબન છોડવું, એને ઉદાસીનતા કહે છે. કેમ કે બાહ્ય અવલંબન જ બાહ્ય પરિણામ છે. બાહ્ય અવલંબન શા માટે છે? કે આધાર બુદ્ધિ છે માટે. આધાર બુદ્ધિ શા માટે છે? કે સુખ બુદ્ધિ છે માટે છે. એ જ્ઞાની પુરુષની અહીંયા સિદ્ધિ આજ્ઞા છે કે હે મુમુક્ષુ જીવ, તું નિરંતર ઉદાસીનતાનો ક્રમ છે. જો આત્મકલ્યાણ કરવું હોય તો આ ઉદાસીનતાનો ક્રમ સેવો. હા, ચોખ્ખું ચોખ્ખું સ્પષ્ટ પરાવલંબનના આધારે એને સ્વાવલંબન કરવું છે, જે કદી થઈ શકે. શું થાય, આપણી પાસે મૂડી પૂરતી હોય, સરખું કમાઈ લીધું હોય, પછી એ નિરાતે નિવૃત્તિ લઈને સોનગઢ જઈને બેસીએ, વ્યાજમાંથી ખાઈએ, મૂડી એમને આપણે રહીએ અને વ્યાજમાંથી આપણે ચલાવીએ અને આપણે ધર્મ કરીએ કે અનંત કાળે એ રીતે ધર્મ થાય. જેને ચાર રોટલી થાય એટલા ચપટી લોટના આધારે જીવવું છે, એને પોતાને અનંત આત્મશક્તિના સામર્થ્યનો ભરોસો કેવી રીતે આવે, વિશ્વાસ કેવી રીતે આવે? ભરોસો મેને વિશ્વાસ, ટ્રસ્ટ, પ્રતીતિ. હિન્દીમાં ભરોસો કે છે, ભરોસો કે. એને વિશ્વાસ આવે નહીં, પોતાની શક્તિનો વિશ્વાસ એને. ચાર રોટલી આપણને મળે ને પછી વાંધો નહીં, મીઠા તો ન રહીએ, તારું કામ આમાં નથી, આ રસ્તો બીજો છે. દીનતા ક્યારે કરે જીવ? કે અગવડ સગવડ ચલાવી ન શકે ત્યારે. શું બીજી જાતની વાતો છે? ગમે તે પરિસ્થિતિમાં દિન પણ નહીં આવવા દો. સુભાગભાઈનો નિર્ણય છે કે નહીં? માંગી ખાઈને ગુજરાન ચલો, માંગી ખાઈને એટલે ભીખ માંગવાની વાત નથી. ત્યાં ભલે થોડો કરજ કરવું પડશે તો આપી દેશો, નથી આપી કઈ પ્રશ્ન નથી. લઈ આવશો પરિચિતનો કે ભાઈ હમણાં જરા પ્રતિકૂળતા છે, પછી તમને મોકલાવી દેશું. પણ દીનતા નહીં કરીએ, એમાંય દીનતા નહીં પાછી. શું તમારા આવા વચનને અમારા નમસ્કાર છે. કૃપાળુદેવે સુભાગભાઈના એ વચનોને નમસ્કાર કર્યા છે. માગી ખાઈને ગુજરાન ચલાવશું એટલે રોટી ખાઈ લેશું, પણ દીનતા નહીં કરીએ, દીનતામાં નહીં આવીએ એવા તમારા વચનને અમે નમસ્કાર કરીએ છીએ. હવે આ મુમુક્ષુક નો ખરા વેશમાં આવ્યો છે, હવે સાચો મુમુક્ષુક છે. પ્રતિકૂળતા આવે ને રોતલ ની જેમ રોવા માંડે, અમારે બહુ રોવે ને રોતલ કે છે, તમારે હિન્દીમાં શું કેતા છે ભગવાન? રોવા વાળો, અમારા સ્પેશિયલ શબ્દ રોતલ છે. વારંવાર રડવા માંડે, અરે મને આમ થઈ ગયું, અરે મને પ્રતિકૂળતા છે, અરે મને આમ હેરાન થાય છે, એનું આમાં કામ નથી. આ તો વીર નો માર્ગ છે, સુરા નો માર્ગ છે, હરિનો માર્ગ છે, સુરાનો નહીં કાયરનો. કામ જોને પ્રથમ પહેલું મસ્તક મૂકી પહેલા માથું ઉતારીને દેવાની છે તૈયારી, પછી આ માર્ગ નું નામ લેવું, વળતા લેવું, નામ જોને પછી નામ લેજે, નહીતર આ માર્ગ માં તારું કામ નથી. બસ માં ઉભા ઉભા જવું પડે તો પરિણામ ઠેર સુધી બગડ્યા કરે, એ આપણને બેસવાની જગ્યા ન મળી, એ આપણને સોનગઢ કલાકની મુસાફરી પોણી કલાકને પણ બેસવાની જગ્યા ન મળી. પણ હવે આત્મપ્રદેશો બેસી બેઠેલા ગોઠવાણા કે ઉભા રહેલા ગોઠવાણા, એમાં તને શું ફેર પડી જાય છે? આત્માના પ્રદેશો ઉભો રહે ત્યારે એ પ્રકારે ગોઠવાણા, બેઠો ત્યારે બેઠો એ રીતે ગોઠવાણા. તું તો આત્મા છો ને, તું ક્યાં શરીર છો? શું હવે આમ ગોઠવાય કે આમ ગોઠવાય, એમાં શું ફેર પડે છે આત્માને? એ તો કયો, પણ એ મને અનુકૂળતા ન મળી, મને અનુકૂળતા ન મળી, બેસવાની અનુકૂળતા ન મળી. એક નાનામાં નાની વાતમાં પણ દીનતા આવી જાય છે. એ તો બરાબર છે, ખરેખર જે મુમુક્ષુ છે એને તો ઉદાસીનતા વર્તે જ છે, નિરંતર એને ઉદાસીનતા વર્તે છે આ પ્રકારની ચારે પ્રતિબંધની. એવું ન થતું હોય એને અહીંયા ઉપદેશ આપે છે, એટલી હદે મુમુક્ષુતા ન પહોંચી હોય એને અહીંયા ઉપદેશ આપે છે. જો ભાઈ નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવા યોગ્ય છે, એમ તો સત્પુરુષની ભક્તિ કરવી એમાં આવશે, સત્પુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું, તો મુમુક્ષુને સત્પુરુષની ભક્તિ ન હોય કેવી રીતે બને? ઉપદેશમાં તો એમ જ આવે ને, ઉપદેશમાં તો એમ જ આવે કે ન હોય તો ધ્યાન રાખજે, કેવી હોવી જોઈએ એ હવે કહેશે. જોકે યથાર્થતામાં તો એવી જ હોય, પણ છતાં યથાર્થતાની સમજ આપવા માટે ખુલીને વાત કરે છે કે સત્પુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું, સત્પુરુષોના ચરિત્રોનું સ્મરણ કરવું. આ કથાનું યુગમાં અનેક સત્પુરુષના ચરિત્રો આવે છે, એ સત્પુરુષોના ચરિત્રનું સ્મરણ કરવું. ચરિત્ર એટલે આચરણ, અનેક પ્રકારના અનુકૂળતા અને પ્રતિકૂળતાના વિશેષ પ્રકારના સંયોગ વિયોગના પ્રસંગોમાં જેમણે પોતાના શ્રદ્ધા જ્ઞાનમાં પોતાના પરમાત્મ તત્વની પકડ એમને એમ રાખી છે અને જરાય મચક આપી નથી, એવા એમના આચરણનું સ્મરણ કરવું, સત્પુરુષોના લક્ષણનું ચિંતન કરવું, સત્પુરુષ કેવા હોય, જ્ઞાની કેવા હોય, આવ્યું ને 194માં. ભાવ અપ્રતિબદ્ધતાથી જેવો નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરુષના ચરણારવિંદ, એમ લીધું છે ને, વિશેષણ એટલું લગાવ્યું છે. એમના લક્ષણનું ચિંતન કરવું એટલે એમના સ્વરૂપનું ચિંતન કરવું. લક્ષણના બે અર્થ થાય છે, એક લક્ષણ એટલે ચિહ્ન, અને એક લક્ષણ એટલે સ્વરૂપ, એવા બે અર્થ થાય છે. પ્રકરણ અનુસાર જુદો જુદો અર્થ થાય ને પ્રકરણ અનુસાર બે અર્થ પણ ઘટે એક જગ્યાએ. સત્પુરુષો ની મુખાકૃતિ નું હૃદય થી અવલોકન કરવું, સત્પુરુષો ની મુખાકૃતિ ને યાદ કરવું એમ ન કહ્યું, હૃદય થી અવલોકન કરવું. જાણે એ જ પોતાનું હૃદય છે, સત્પુરુષ એ જ પોતાનું હૃદય છે. હૃદયમાં એને અવલોકન કરવું, હૃદય વડે અવલોકન કરવું, એ બંને એમાં લાગુ પડે છે. મુખાકૃતિ છે એ તો શરીરની પર્યાય છે, એ શરીરની પર્યાયને જોતો નથી, પણ એ મુખાકૃતિના માધ્યમથી આત્માની પર્યાયને જુએ છે, આત્માને જુએ છે ખરેખર. દેવલાલીમાં થોડી ચર્ચા કરી હતી આ વખતે. અમે તો કૃપાળુ દેવને માનીએ છીએ એટલે અમે બીજા કોઈને માનતા નથી. એક અમને મળી ગયા કૃપાળુ દેવ. હવે અત્યારે જે દેવલોકમાં છે અને દેવલોકમાંથી અત્યારે આવે, દેવના સ્વરૂપે આવવું પડે, મનુષ્યનું શરીર તો કઈ થાય નહીં. તો પછી એમનો સત્કાર કરવો કે એમનો સત્કાર ન કરવો? એમને એમ કહેવાય કે અમે તો શ્રીમદ રાજચંદ્ર છે એને માનનારા છીએ, એ પોતે આવે તો અમને વાંધો નથી, બાકી કોઈ બીજું આવે તો અમને અમે સ્વીકારીએ નહીં. જે આત્માને સ્વીકારે છે એ પર્યાયનો આગ્રહ રાખતો નથી, કેમ કે એ પલટતી ચીજ છે, એ પલટાઈ જાય છે. જો એને ભોગ સંજ્ઞા એ માત્ર આ જ પર્યાયનો આગ્રહ રાખ્યો તો ખરેખર કૃપાળુ દેવ આવે ત્યારે ના પાડે કે તમારે, તમે નહીં, તમે નહીં, તમારી વાત નથી, તમે નહીં, તમે વ્યા જાઓ, અમારે તો શ્રીમદનું કામ છે. આ પ્રકાર થાય કેમ કે અમે શ્રીમદ વાળા. ઠીક, આ સંપ્રદાય બુદ્ધિમાં આવું થાય કે એનો જ અનાદર થાય. જ્યારે સંપ્રદાય બુદ્ધિ થાય ત્યારે જેના નામે સંપ્રદાય ચલાવે એનો અનાદર થયા વિના રહે નહીં. થાય થાય ને થાય જ, એના પુરાવા ગોતવા જવું પડે એવું નથી. બધાનો નિષેધ આવી ગયો, એક ફલાણા મારે જ્ઞાની જોઈએ તો પછી એ સિવાયના બધાનો નિષેધ આવી જાય છે. તો એને પછી વર્તમાન પરોક્ષ થઈ ગયા તો વર્તમાનમાં એને પછી કોઈને શોધ કરવાની, માનવાની, સ્વીકારવાની કાંઈ વાત રહેતી નથી, એ ગડબડ થયા વિના રહે નહીં. લેશે આમાં, આમાં લેશે શું, આમાં નહીં, આમાં લઈ લીધો આપણે. પૂર્વ 249માં પૂર્વે ઘણા જ્ઞાની થઈ ગયા, મહાજ્ઞાની થઈ ગયા. 249 જુઓ, પાનું 287. પ્રત્યલીન થવું એમ જ વાત છે, એમ જ વાત છે. તો અહીંયા કે છે એના માટે બહુ ચોખ્ખો આ છે 287માં, પાનું 287, પત્રાંક 249, એમાં છેલ્લેથી બીજો પારિગ્રાફ. પૂર્વે થઈ ગયેલા મોટા પુરુષોનું ચિંતન કલ્યાણકારક છે, સ્મરણ કરે. મોટા પુરુષોમાં મહાવીરાજી તીર્થંકર થઈ ગયા, મોટા પુરુષ ગણાય ને, 24 તીર્થંકર મોટા પુરુષ, એમનું જે સ્મરણ ચિંતન કરવું એ કલ્યાણકારક છે, એટલે એમાં કાંઈ બીજો દોષ નથી, એમનું સ્મરણ કરવામાં બીજો કોઈ દોષ નથી. તથાપિ આ કિંતુ પરંતુ લગાડ્યું હવે, તથાપિ સ્વરૂપ સ્થિતિનું કારણ હોઈ શકતું નથી, એનાથી સ્વરૂપ લાભ ન થાય, શુભ વિકલ્પ થાય. સ્મરણ કરે તો શુભ ભાવ થાય, ચિંતન કરે તો શુભ ભાવ થાય, પણ એનાથી આત્મકલ્યાણ ન થાય, સ્વરૂપ સ્થિતિ ન થાય. કારણ, કારણ કે જીવે શું કરવું તેવા સ્મરણથી નથી સમજાતું. અત્યારે મારું પ્રયોજન શું છે, મારા પ્રયોજનની સિદ્ધિ અર્થે અત્યારે મારે શું કરવું જોઈએ, એ પૂર્વે થઈ ગયેલા પરોક્ષ મહાપુરુષના સ્મરણથી કે ચિંતનથી સમજાતો નથી. પ્રત્યક્ષ યોગે, કેમ કે બધા પરોક્ષ છે, પ્રત્યક્ષ યોગે વગર સમજાવે પણ સ્વરૂપ સ્થિતિ થવી સંભવિત માનીએ છીએ. મૌન રે સમજાવે નહીં તો એમનું મૌન પણ આત્મકલ્યાણમાં સીધું નિમિત્ત થતું હોય તો વાણી નિમિત્ત થાય એ કહેવાની જરૂર નથી. મૌન પણ નિમિત્ત થાય, જો ક્યાં સુધી હદ લીધી છે એમણે. શું પ્રત્યક્ષ યોગે વગર સમજાવે પણ સ્વરૂપ સ્થિતિ થવી સંભવતી સંભવિત માનીએ છીએ, અને તેથી એમ નિશ્ચય થાય છે કે તે યોગનું એટલે પ્રત્યક્ષ યોગનું અને તે પ્રત્યક્ષ ચિંતનનું ફળ મોક્ષ હોય છે. એનું ફળ આત્મકલ્યાણનું ફળ મોક્ષ છે, કારણ કે મૂર્તિમાન મોક્ષ તે સત્પુરુષ છે. સત્પુરુષને છદ્મસ્ત નથી જોયા અહીંયા, એ મોક્ષની જ મૂર્તિ છે એમ કે છે. એને જુએ એને મોક્ષ થયા વિના મૂર્તિમાન મોક્ષ સ્વરૂપે સત્પુરુષના દર્શન કરનારને પોતાને મોક્ષ થઈ જાય છે. ઠીક જા ચલો રસ્તો બતાવી દીધો. એ 249 માં ચોખ્ખું લીધું છે, ક્યાંક અન્ય સ્થાને એમ પણ લીધું છે કે જુઓ ભાઈ, મોટો સ્વયંભૂ રમણ સમુદ્ર છે, ક્ષીર સમુદ્ર છે, મીઠો સમુદ્ર, ખારો ખારું પાણી નહીં, બહુ દૂર છે. અહીંયા અત્યારે તરસ લાગી હોય તો એ ક્ષીર સમુદ્રનું જળ કામમાં આવે નહીં, ભલે દૂધ જેવું મીઠું હોય તોય. તે દૂધ મીઠું હોય ને, સારું દૂધ મીઠું લાગે તો કે એ ક્ષીર સમુદ્ર પણ કામમાં ન આવે, કેમ કે પરોક્ષ છે. અહીંયા તરસ લાગી હોય તો એ ઠંડા પાણીનો એક કળશ, બે ગ્લાસ ત્રણ ગ્લાસ ઠંડુ પાણી મળે, પ્રાણ બચી જાય. આયા તરસો થયો હોય ને પ્રાણ બચાવવા હોય તો એને એક કળશો ઠંડુ પાણી હોય તો બસ છે, બાકી દૂરનો સમુદ્ર એને કઈ કામમાં આવે નહીં. એમ અહીંયા સત્પુરુષ હોય તો કામમાં, પ્રત્યક્ષ યોગે કામમાં આવે. પરોક્ષ અનેક મહાપુરુષો થઈ ગયા એ પોતાને કામમાં આવી શકે એ વાત પણ એમણે લીધી છે અન્ય પત્રમાં. ને 139મો પત્ર છે. આનું 227 નીચે છે. ઉપાડવા, લખેલા પાના ઉપાડવા એટલે ઉચકવા, અને ભણવા એમાં કઈ અંતર નથી. શાસ્ત્રો ઉપાડવા એટલે માથે પોટલું, શાસ્ત્રોનું પોટલું બાંધીને માથે ઉચકવું અને માથામાં એને યાદદાસ્ત રાખવી, એમાં કઈ ફરક નથી. એક દ્રવ્ય બોજો કર્યો છે, એક ભાવે બોજો કરે છે. ઠીક, આ શાસ્ત્રો ભણવા એ બોજો છે એમ કે છે, પોટલું માથે મૂકવા જેવું છે. શું એક ન્યાયે, શું એમ થઈ શકે છે, એવી વિચારણા પણ થઈ શકે છે કે શાસ્ત્રો ઉપાડવા અને ભણવા એમાં કાંઈ અંતર નથી, જો તત્વ ન મળ્યું તો. જેણે શાસ્ત્રો વાંચીને તત્વની પ્રાપ્તિ ન કરી, આત્મતત્વની ઉપલબ્ધિ ન કરી, તો એણે એ શાસ્ત્રોનો બોજો માથે ઉપાડ્યો છે. મજૂર ઉપાડે શાસ્ત્રોનો બંડલ અને આ વિદ્વાન થઈને માથામાં યાદદાસ્ત રાખે, બેમાં કાંઈ અંતર નથી, કેમ કે તત્વ બેમાંથી એકને મળ્યું નથી. શું કારણ? બે બોજો જ ઉપાડ્યો છે. પાના ઉપાડ્યા તેણે કાયા એ બોજો ઉપાડ્યો, જેને બંડલ ઉપાડ્યું એને કાયાથી વજન ઉપાડ્યું, ભણી ગયા તેણે મનથી બોજો ઉપાડ્યો, તેણે બુદ્ધિમાં બોજો ઉપાડ્યો. પરંતુ વાસ્તવિક લક્ષાર્થ વિના તેનું નિરુપયોગીપણું થાય એમ સમજણ છે. મારી તો એવી સમજણ છે કે વાસ્તવિક લક્ષાર્થ વિના, વાસ્તવિક લક્ષાર્થ શું, જો બે શબ્દ વાપર્યા છે ગુરુદેવે વાપર્યા, પૂર્ણતાના લક્ષ્ય વાસ્તવિક શરૂઆત છે, ત્યાં લક્ષ્ય અને વાસ્તવિક બે શબ્દ વાપર્યા છે, અહીંયા બે શબ્દ વાપર્યા છે વાસ્તવિક લક્ષાર્થ વિના. સમજાય? એટલે પૂર્ણતાના લક્ષ્ય વિના, આત્મકલ્યાણના લક્ષ્ય વિના તેનું નિરુપયોગીપણું થાય, એ શાસ્ત્ર ભણતર નિરર્થક જાય એમ મારી સમજણ છે. 23મા વર્ષે લખે છે, જેને ઘેર આખો લવણ સમુદ્ર છે તે તૃષાતુરની તૃષા મટાડવા સમર્થ નથી. આખો સમુદ્ર ભલે ઘરે હોય, કબજો લઈને બેઠો હોય, પણ જેને ઘેર એક મીઠા પાણીની વીરડી છે, વીરડી વીરડી સમજે, હિન્દીમાં વીરડી શું કે છે, એમાં હિન્દી બાબડી, બાવડી શબ્દ વાપરે, એમાં શું શબ્દ વાપરે, વીરડી જ વાપરે, ફૂટનોટ કરે, નદી અથવા તળાવમાં ખાડો ખોદીને થોડું પાણી આવતું થાય, જેની અંદર એક ઘડો પાણી હોય, અડધો ઘડો પાણી હોય, એ લઈએ એટલે પાછું આવી જાય, અંદર એ લઈએ એટલે પાછું આવી જાય, એમાંથી છાલીએ છાલીએ ઉલેચીને ભરે ને, એક મીઠા પાણીની વીરડી હોય તો આખા કુટુંબ તરસ છીપાઈ જાય, ખારા સમુદ્રથી લવણ સમુદ્રથી તૃષા છીપે નહીં. પણ જેના ઘરમાં એક મીઠા પાણીની વીરડી છે તે પોતાની અને બીજા કેટલાકની તૃષા મટાડવા સમર્થ છે. જો બે લીધી વાત, પોતાની તૃષા પણ મટે, કુટુંબની તૃષા પણ મટે અને પાડોશીને પણ પાણી આપી શકે. અને જ્ઞાન દ્રષ્ટિએ જોતા મહત્વ તેનું જ છે, મહત્વ લવણ સમુદ્રનું નથી પણ વીરડીનું મહત્વ છે, મીઠા પાણીનું. આ એક નહીંથી વાત કરી છે, પછી બીજા નહીં છે, શાસ્ત્ર અભ્યાસ પણ જિજ્ઞાસા જગાડવા માટે કામનો છે એમ કરીને એક બીજો ન્યાય પણ શાસ્ત્રની અનુમોદનાનો લીધો છે. એકાંતે શાસ્ત્રનો નિષેધ કર્યો નથી. તો જે લોકો નિરર્થક જાય છે એનું પાસું બતાવ્યું છે, કોઈને સફળ પણ થાય છે તો એ બીજો ન્યાય લીધો છે. શું માટે અહીંયા એકાંતે શાસ્ત્ર અભ્યાસનો નિષેધ કરવાનો હેતુ નથી, પણ મૂળ વસ્તુથી દૂર જવા એવા શાસ્ત્ર અભ્યાસનો અમે નિષેધ કરીએ છીએ. આ મુદ્દો આ છે, એવા નિષેધ કરીએ તો એકાંતવાદી નહીં ગણાય, તો એકાંત નહીતર એકાંત ગણાય જાય એમ કે છે. અંબાલાલભાઈ ને પત્ર લખેલો છે, તમારા સમાગમ નો ઈચ્છો કેમ લખ્યું છે નીચે, પ્રશ્ન પૂછ્યો છે, નવા નવા પરિચયમાં આવ્યા છે. ઓહો, અનંત ભવના પર્યટનમાં કોઈ સત્પુરુષના પ્રતાપે આ દશા પામેલા એવા આ દેહધારીને તમે ઈચ્છો છો, પોતાને માટે લખે છે. શું? ઓહો, અનંત ભવના પર્યટનમાં કોઈ સત્પુરુષના પ્રતાપે આ દશા હું પામ્યો છું, જો અહીંયા આ દશા પામ્યો છું એમ કહે છે. હો, ભાદર વાવદમાં એવા દેહધારી, એટલે રાજચંદ્રનું નામ છે, એવા દેહધારીને તમે ઈચ્છો છો, તેની પાસેથી ધર્મ ઈચ્છો છો, એને ઈચ્છો છો, એની પાસેથી ધર્મ ઈચ્છો છો, અને તે તો હજુ કોઈ આશ્ચર્યકારક ઉપાધિમાં પડ્યો છે. શું હજી બે વર્ષ પહેલા લગ્ન થયા છે અને વેપાર ધંધામાં જંપ લાવ્યું છે, ઉપાધિ ઘણી વારી છે, નિવૃત્ત હોત તો બહુ ઉપયોગી થઈ પડત, નિવૃત્તિ હોત તો ઘણાને ધર્મ પામવામાં ઉપયોગી થઈ પડત. વારું, તમને એના માટે આટલી બધી શ્રદ્ધા રહે છે, ઠીક છે, પણ તમને આટલી બધી શ્રદ્ધા છે છતાં પણ 23 વર્ષનો છોકરો, છોકરો કહેવાય 23 વર્ષનો, આ 23 વર્ષની ઉંમર છે, શું ધંધામાં વેપારમાં લગ્ન કરીને પડ્યા છે અને તમને આટલી બધી શ્રદ્ધા છે, તેનું કઈ મૂળ કારણ હસ્તગત થયું છે? પૂછ્યું છે, શું કરવા અમારી વાંહે પડ્યા છો, અમને શું કરવા અમારી શ્રદ્ધા રાખો છો, ખૂબ કઈ કઈ તમને મૂળ કારણ હાથમાં આવ્યું છે, એના ઉપર રાખેલ શ્રદ્ધા, એનો કહેલો ધર્મ અનુભવે, અનર્થ અનુભવે, અનર્થકારક તો નહીં લાગે ને? શું અર્થાત હજુ તેની પૂરી કસોટી કરજો, એમને માનતા નહીં, મારી કસોટી કરજો એમ કે છે. શું પરીક્ષા કરજો, અને એમ કરવા માટે રાજી છે. મારી પરીક્ષા કરો એમાં હું રાજી છું, મને દુઃખ નહીં લાગે. અવિશ્વાસ કેમ રાખ્યો, પરીક્ષા કેમ કરી એમ નહીં કહું. હું ધન્યવાદ આપીશ કે શાબાશ છે, તમે પરીક્ષા કરીને માનનારા નીકળ્યા ખરા. તેની સાથે તમને યોગ્યતાનું કારણ છે. એ પરીક્ષા કરવા જતા તમારે યોગ્યતા કેળવવી પડશે પાછે. શું અને કદાપી પુરવાર પર નિશંક શ્રદ્ધા જ રહેશે એમ હોય તો તેમ જ રાખવામાં કલ્યાણ છે એમ સ્પષ્ટ કહી દેવું. અને એ પરીક્ષા કરતા તમને નિશંક શ્રદ્ધા થાય તો તમારું કલ્યાણ થઈ ગયું એમ સમજી લેજો. આ કહી દીધું છે, કેવું તું આજે વ્યાજબી લાગતા કીધું છે, આજે વ્યાજબી લાગ્યું છે. આ પેલા વ્યાજબી નહોતું લાગ્યું, પણ હવે તમારો ભાવ જોઈને એમ લાગે છે કે આમ કેવું વ્યાજબી છે, માટે કહી દીધું છે. કેવા કેવી પદ્ધતિથી પત્રો લખાયા છે. જે સત્પુરુષો જન્મ જરા મરણ નો નાશ કરવા વાળો, સ્વ સ્વરૂપમાં સહજ અવસ્થાન થવાનો ઉપદેશ કર્યો છે, તે પુરુષોને અત્યંત ભક્તિથી નમસ્કાર છે. તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મ સ્વભાવ પ્રગટે છે. એવા સર્વ સત્પુરુષો તેના ચરણારવિંદ સદાય હૃદયને વિશે સ્થાપન હો. હા એ તો છે, એમનું સ્તવન કરવામાં પણ આત્મ સ્વભાવ પ્રગટે છે. બરાબર, એમની કરુણાનું પ્રશંસા કરવામાં પણ આત્મ સ્વભાવ દર્શનમાં ઘટે ને. જ્ઞાની પુરુષના ગુણાનુવાદ કરવા જતા દર્શનમાં ઘટે, દર્શનમાં ઘટે એટલે દબાઈ ને આત્મ સ્વભાવ પ્રગટે. એ તો નમસ્કાર વચનો છે એ પુત્રોમાં, ચાર પોતાનોમાં. અહીંયા કહે છે, સત્પુરુષોની મુખાકૃતિનું હૃદયથી અવલોકન કરવું એટલે એના હૃદયમાં સત્પુરુષ જ ઘોળાયા કરે એમ કેવું છે. શું મુખાકૃતિનો સવાલ નથી, ભાવાત્મક મૂર્તિ એની હોય છે. કેવી ભાવાત્મક મૂર્તિ હોય છે. તેના મન વચન કાયાની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભુત રહસ્યો ફરી ફરીને નિધિધ્યાસન કરવા. જો આ નિધિધ્યાસન શબ્દ વાપરો છે, વેદાંતમાં આ શબ્દનો પ્રયોગ વધારે છે. નિધિધ્યાસન કરવું એટલે વિઝ્યુલાઇઝ કરવું. શું વિચાર કરવો એને થિંકિંગ કહે છે અંગ્રેજીમાં, અને નિધિધ્યાસન કરવું ગુજરાતીમાં કહે છે એનું અંગ્રેજી છે વિઝ્યુલાઇઝ કરવું. શું જાણે ચલચિત્ર જોતો હોય એવી રીતે સત્પુરુષના મન વચન કાયાની પ્રત્યેક ચેષ્ટામાં રહેલું અદ્ભુત રહસ્ય એનું નિધિધ્યાસન કરવું. ઓળખાણ હોય તો થાય, નહીતર એ પરિસ્થિતિ આવે નહીં. એના પ્રત્યેક ચેષ્ટામાં એને આત્મ સ્વરૂપ કેવી રીતે છે વર્તે છે, એનું આત્મ સ્વરૂપમાં એ કેવી રીતે વર્તે છે એ ચેષ્ટા પડેલી છે. એ ચેષ્ટા અદ્ભુત રહસ્યમય છે. રહસ્ય એટલે સિક્રેટ છે, ખુલ્લી કોઈને ખબર ન પડે, બારમાં અટપટું લાગે, ઓળખાણ હોય એને એનું રહસ્ય સમજાય. શું નાની નાની વાતમાં, મોટી વાતમાં, ગમે તે પ્રસંગમાં એને એનું રહસ્ય સમજાય છે. ચેષ્ટામાં એટલું રહસ્ય છે. હા, દરેકમાં કેવી રીતે એમનું અંતઃકરણ કેવી રીતે નિર્લેપ રહે છે. શું નિર્લેપ રહી જાય છે અંદરથી, બહારથી એમ લાગે કે અમારી હારે ભળેલા છે, અંદરથી એમ લાગે કે અંદરથી જોનાર લાગે કે અંદર જુદા પીડ્યા છે. નિર્લેપ છે, એ પ્રત્યેક ચેષ્ટામાં એને દેખાય, તો એનું અદ્ભુત રહસ્ય છે. તે દેખાય દેખાય ખસે નહીં એવી રીતે દેખાય. કેવી રીતે દેખાય? ખસે નહીં એટલે વિઝ્યુલાઇઝ થયા કરે, એમ થયા કરે, એને એમ કરવું એમ ઉપદેશ કરવામાં આવે છે. યથાર્થતામાં એમ થયા કરે એમ લેવું. અને તેઓએ સંમત કરેલું સર્વ સંમત કરવું, અડધું સંમત કરવું, અડધું ન કરવું એવું ન હોય. અમે 99 વાત માની ને એક વાત અમને ઠીક ન લાગે, 99 ને માનતો નથી. જા આમ છે, સર્વ સંમત કરવું. તેમણે સંમત કરેલું સર્વ સંમત કરવું. સર્વ સંમત કરવું એમને સર્વ પ્રદેશેથી સંમત કરવું, ઠીક છે? એટલે કે એમને સંમત કરેલું એ પોતાના પ્રદેશ પ્રદેશની અંદર પરિણમી જવું જોઈએ. આમ છે. હોમા આવે એના માટે જ આમ કહેવાય છે. નહીતર શું છે કે ભ્રાંતિ મારી જાય. ભાઈ, અમે ગુરુદેવની 99 વાત માનીએ છીએ, એક વાત અમને જરાક બરાબર નથી લાગતી, એમાં કઈક ભૂલ હોય એવું લાગે છે. તો કઈ 99 માં તારે તું 99 માનસ ને, એમાં કઈ અમને માલ દેખાતો 99 ઉપર મીંડું મૂકીએ છીએ, તારે 99 વાત ઉપર અમે મીંડું મૂકીએ છીએ. આમ છે. આ તો 100 માંથી 99, પણ 1000 માંથી 999 માને ને, અને 1 ન માને તો 999 ઉપર ચોકડી મૂકવી પડે. એમ છે. તેઓએ સંમત કરેલું સર્વ સંમત કરવું. આટલી જે વાત કરી, 3.5 લીટીમાં વાત કરી છે. આ જ્ઞાનીઓએ હૃદયમાં રાખેલું નિર્વાણને અર્થે માન્ય રાખવા યોગ્ય, શ્રદ્ધવા યોગ્ય, ફરી ફરી ચિંતવવા યોગ્ય, ક્ષણે ક્ષણે સમયે સમયે તેમાં લીન થવા યોગ્ય પરમ રહસ્ય છે. આ ટોપ સિક્રેટ છે. પરમ રહસ્ય એટલે ટોપ સિક્રેટ છે કે આ જ્ઞાનીઓએ હૃદયમાં રાખેલી વાત અમે બહાર કાઢીને મૂકી. હવે બધા જ્ઞાનીઓમાં હૃદય, જ્ઞાનીઓના હૃદયમાં રહેલી વાત અમે ખુલીને મૂકી છે. એ તમારા નિર્વાણ પદની પ્રાપ્તિ અર્થે માન્ય રાખવા યોગ્ય છે. નિર્વાણ પામવું હોય તો મોક્ષ પામવા માટે માન્ય કરવા યોગ્ય છે, શ્રદ્ધવા યોગ્ય છે, એની શ્રદ્ધા કરવા યોગ્ય છે, શ્રદ્ધાથી એનો સત્કાર કરવા યોગ્ય છે, ફરી ફરીને ચિંતવા યોગ્ય છે. એટલે ભૂલવા જેવી વાત નથી. ક્ષણે ક્ષણે ને સમયે સમયે તેમાં લીન થવા યોગ્ય છે. પરમ પ્રેમે, જેના પ્રત્યે અનહદ પ્રેમ હોય, એના પ્રત્યેના પરિણામમાં જીવ પોતાની દશાને ભૂલી જાય છે. ભૂલી જાય કે ન ભૂલી જાય? પતંગિયું ભૂલ્યું કે નહીં? પતંગિયું દીવામાં પોતાના જાતને હોમી દીધી, હવન કરી નાખ્યો હે, એ પોતાની જાતને ભૂલ્યું ત્યારે ને. જેના પ્રત્યે અનહદ પ્રેમ હોય એ પોતાની દશાને ભૂલ્યા વિના રહે નહીં, તો એમાં લીન થાય, નહીતર લીન થઈ શકે નહીં. ક્ષણે ક્ષણે સમયે સમયે તેમાં લીન થવા યોગ્ય પરમ રહસ્ય છે. કલકત્તામાં નહીં સ્વાધ્યાય નહીં હોવા થાય છે નહીં. કલકત્તામાં ઘણા પત્રો આવે, આ નથી વંચાણો. એમ છે, જૈન ભવનમાં તો વંચાણો હતો એક વખત, તો હું ઉધર જૈન ભવનમાં તો વાંચ્યો હતો એક વાર, ઘર પર નહીં હોવા થાય. સમયે સમયે તેમાં ક્ષણે ક્ષણે લીન થવા યોગ્ય પરમ રહસ્ય છે. અને એ જ સર્વ શાસ્ત્રોનો, સર્વ સંતના હૃદયનો, સર્વ શાસ્ત્રોનો, સર્વ સંતના હૃદયનો અને ઈશ્વરના ઘરનો મર્મ પામવાનો મહામાર્ગ છે. સર્વ શાસ્ત્રોનો મર્મ પામવો હોય, બધા જ્ઞાનીઓના હૃદયનો મર્મ પામવો હોય, કે ઈશ્વરના ઘરનો, જિનેન્દ્રના ઘરનો મર્મ પામવો હોય, તો એનો આ એક જ મહામાર્ગ છે. આ એક જ માર્ગ છે, બીજો કોઈ માર્ગ નથી, આ જ મહામાર્ગ છે, મોટો માર્ગ છે, આ ગૌણ માર્ગ નથી, મુખ્ય માર્ગ છે. અને એ સગળાનું કારણ જો હવે શું લે છે, એ સગળાનું કારણ કોઈ વિદ્યમાન સત્પુરુષની પ્રાપ્તિ અર્થાત ઉપલબ્ધિ હોવા જોઈએ ને. પાછા એમ કે છે આટલું ક્યારે થાય કે હોય તો થાય ને પ્રત્યક્ષ, વિદ્યમાન એટલે પ્રત્યક્ષ હોય તો થાય, તો કે એની પ્રાપ્તિ એ બધાનું કારણ છે, એની ઉપલબ્ધિ હોવી એ બધાનું કારણ છે. એટલે આમ તો શું છે કે સત્સંગ તો ચોથા કાળમાં દુર્લભ કયો છે, જ્ઞાની પુરુષનો સત્સંગ થવો એ ચોથા કાળમાં દુર્લભ છે. તો પછી પંચમ કાળમાં દુર્લભથી દુર્લભ હોય અથવા એની ઉપલબ્ધિ હોય, તો જે ધરાતળ ઉપર એની ઉપલબ્ધિ હોય એ ધરાતળને કિંમત કોઈક જુદી હોય છે. આ જન્મસ્થાનમાં કેમ બધું બનાવે છે, ત્યાંથી ઉપલબ્ધિ થઈ છે, પ્રાપ્તિ થઈ છે. શું કોઈ વિદ્યમાન પુરુષની પ્રાપ્તિ છે અને અને તે પ્રત્યે અવિચળ શ્રદ્ધા એ છે, વિચલિત ન થાય એવી શ્રદ્ધા, બસ આ એનું મુખ્ય કારણ છે. ન હોય તો એને ગૂંચવું રહ્યું, શોધવું રહ્યું અને પ્રાપ્તિ કરવી રહી, એ બાકી રહી ગયું. અધિક શું લખવું, આજે ગમે તો કાલે, વધારે શું લખવું, આજે આ કામ કરો ગમે તો કાલે કરો કે ગમે તો લાખ વર્ષે કે લાખ ભવે, અને ગમે તો તેથી મોડાય એથી પણ દૂરનો કાળ લ્યો અથવા ગમે ત્યારે વહેલું, એ જ સૂજે એ જ પ્રાપ્ત થઈ છૂટકો છે. શું આ સૂજવું જોઈએ, સત્પુરુષના વિષયનું મહત્વ આ રીતે સૂજવું જોઈએ તો જ છૂટકો થશે. શું અને એ સૂજે એને પ્રાપ્ત થઈ જ છૂટકો છે, બીજી રીતે છૂટકો થવાનો નથી. સર્વ પ્રદેશે મને તો એ જ સંમત છે, મને સંમત છે એમ ન કીધું. શું અહીંયા પ્રદેશ શબ્દ વાપર્યો છે, શું એનું સર્વ સંમત કરવું લીધું ને, એમને સંમત કરેલું સર્વ સંમત કરવું, તો કે મને તો સર્વ પ્રદેશ થી સંમત છે, મારો એક એક પ્રદેશ એના માટે આ પાડે છે. ખાલી હું મનથી આ પાડું છું એમ નહી, બુદ્ધિથી આ પાડું છું એમ નહી, એક એક પ્રદેશ થી આ વાતને હું સંમત કરું છું. શૈલી કેવી કરી છે, સર્વ પ્રદેશ મને સંમત છે, આ પાડવાની રીત તો જો, બધા પ્રદેશો હલે છે, માથું ધૂણે છે એમ નહીં, એમ કે છે પરિસ્પંદન થાય છે, પ્રદેશ પ્રદેશનું પરિસ્પંદન થાય છે. પ્રસંગોપાત પત્ર લખવાનો લક્ષ્ય રાખીશ, આપના પ્રસંગીઓમાં જ્ઞાન વાર્તા કરતા રહેશો, જો આજ્ઞા છે, જેની સાથે સંઘ હોય એની સાથે જ્ઞાન વાર્તા સત્સંગ કરતા રહેવો અને તેમને પરિણામે લાભ થાય એમ મળતા રહેશો. અંબાલાલથી આ પત્ર અધિક સમજવાનું બની શકશે, લખો છે મલ્લુજીને, અંબાલાલ આ પત્રને વધારે સમજશે એમ કહે છે. ઠીક છે, જો ડિસ્ટિંગ કર્યા છે કે નહીં અહીંયા સુભાગભાઈ, પછી અંબાલાલ નંબર આવે, અંબાલાલભાઈ પછી લલ્લુજી મહારાજનો નંબર આવે, અત્યારે ગુરુપાળુદેવ પછી લલ્લુજી મહારાજ થઈ ગયા. આમ પ્રભુ પ્રભુ શ્રી કહે છે, પણ આમાં યોગ્યતામાં આવું છે બધું. શું અંબાલાલથી આ પત્ર અધિક સમજવાનું બની શકશે, આપ તેની વિદ્યમાનતાએ પત્રનું અવલોકન કરશો. આમ વાંચી લ્યો પણ પાછા એમની હાજરીમાં ફરીને આ પત્ર વિચારજો, તમને બે વાત વધારે સમજવા મળશે એમ કે છે. અને તેના તેમજ ત્રિભુવન વગેરેના ઉપયોગ માટે જોઈએ તો તે પત્રને પ્રતિ કરવા આપશો, બીજા મુમુક્ષુઓને નકલ કરીને પણ આપવાની છૂટ છે આ પત્રને. મિતિ એ જ વિજ્ઞાપન સર્વકાળે એ જ કહેવા માટે જીવવા ઈચ્છનાર એવા રાયચંદની વંદના. ઠીક, સર્વકાળે આ કહેવા માટે જીવવા ઈચ્છું છું, નહીં તો મારે જીવીને કામ નથી, જો આ ન કહેવાનું હોય તો. ઠીક, આ કહેવા માટે મારે જીવવું છે, આ જ્ઞાન દશામાં લખાયેલો પત્ર છે. અંદર એક દિવસ થયા છે સમ્યક દર્શન થયા પછી આ પત્ર લખ્યો છે. સત્પુરુષનું મહત્વ અદ્ભુત રીતે દર્શાવ્યું છે.
નંબર એક